हे हेमंत, श्रद्धा भक्ति समायुक्ता नान्य कार्येषु लालचा। आ कथा संपूर्णता फल क्यारे आपे? श्रद्धा भक्ति समायुक्ता नान्य कार्येषु लालचा। श्रद्धावान बनी कथा ने सांभळे। श्रद्धा कोने कहेवाय खबर? अति तीव्रता एने कहेवाय श्रद्धा। કથાની અંદર એ શબ્દ પોતાના મોક્ષ કરતા લાગ્યો અને તુરંત જીવનમાં અમલીકરણ કરે એને કહેવાય શ્રદ્ધાવાન શ્રોતા। કથામાં સાંભળ્યું છે કે માવો ન ખવાય, ગુટકા ન ખવાય, બીડી ન પીવાય, અરે તમાકુ ન ખવાય, મંદિરે દિવસમાં એકવાર તો દર્શને જવું જ જોઈએ, બહારની વસ્તુ ન ખવાય, અને તુરંત જીવનની અંદર અમલીકરણ કરે એને કહેવાય શ્રદ્ધાવાન શ્રોતા। બાકી તો કુશળ કુરુભાઈ કીધું તું, કથામાં આવેલી વસ્તુનો સ્વીકાર ન કરે ને એમને એમ તો કદાચ એક નહીં સો પારાણે સાંભળ્યો ને તોય મુક્તિ ન થાય। પેલા ભૂદેવને કીધું તો આમને આમ તું નું બે કથા તું કરી કરીને મરી જાય, હું સાંભળી સાંભળીને મરી જાય, બેમાંથી એકનું કલ્યાણ નહીં થાય। કથામાં આવેલી વસ્તુનું અમલીકરણ કરે બસ તાબડતોબ આ કથા જેવા મને મોક્ષ આપી દે। શ્રદ્ધા ભક્તિ, ભક્તિ માને પ્રેમ, પ્રભુમાં જેને જેને લગાવ છે, ભગવાનનો જેને મહિમા સમજાણો છે એ જ શ્રોતા કથાને સાંભળવા માટે અધિકારી છે। નાન્ય કાર્યશું લાલચા, બીજી કોઈ લાલચ નહીં કે હું કથામાં જાઉં ને એ મારું માન સન્માન થાય ને મને ઉપર બોલાવે ને મને હાર પહેરા ને મારી વાહવા કરે, કોઈ જ નહીં। હું કથા સાંભળવા જાઉં મારે આધિ વ્યાધિ ઉપાધિ ટળે, કોઈ જ નહીં। બસ કથાના માધ્યમથી મારા જન્મનો ફંદ તૂટી જાય, એક જ હેતુ। ન તો ભક્તો યાદ રાખજો, જીવાત્માને પરમાત્મા સુધી પામવા માટે ઘણા બધા અંતઃશત્રુ, ઘણા બધા વૈયુધાનો વચ્ચે આડા નડે છે, પણ ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 76માં વચનામૃતમાં એમ કહે, બધાય બંધનોને તોડતા 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 છેલ્લે અહંકાર રૂપી બંધન એવું છે જે બંધન તોડવું મહા મુશ્કેલ છે। ભગવાન સ્વામિનારાયણ કે એ બંધન તૂટે બસ તુરંત ભક્ત મને પામી જાય છે, એ બંધનને તોડવું મહા મુશ્કેલ છે। બલબલા તોડી નથી શક્યા બલબલા, આવો તમને નાનકડો પ્રસંગ બતાવું, મહારાષ્ટ્રનો ભવ્ય પ્રસંગ। આજથી વર્ષો પહેલા ઘોડકળી કાળમાં સાંગદેવ નામના એક બહુ મોટા સંત થઈ ગયા, 100 વર્ષ સુધી જિંદગી જીવ્યા, 100 વર્ષની અંતે કાળ તેડવા આવ્યો ને તો સાંગદેવ કે શું હાલે, એવો શરમ નથી આવતી, હજુ તો મારે બહુ કામ છે, વ્યતો થા, કાળને કાઢી મૂક્યો। 200 વર્ષ થયા ત્યારે કાળ ફરી વાર તેડવા આવ્યો, બીજી વાર કાઢી મૂક્યો, એમ 14 વાર કાળ તેડવા આવ્યો, 14 ફેરી કાળને કાઢી મૂક્યો, ઘોરકળી કાળમાં 1400 વર્ષ જીવન જીવ્યા, ચારે બાજુ નામના પંકાઈ લીધી, પણ એ જ વખતે ઘટના ઘટી, સંત જ્ઞાનેશ્વર થયા, પણ સંત જ્ઞાનેશ્વરે કમાવાલ કરી નાખી કમાવાલ, હજુ તો 16 વર્ષની જ્યાં ઉંમર થઈ ત્યાં તો સાંગદેવના નામને જ્યાં દાટી દીધું, ઢાંકી દીધું, ચારે બાજુ સંત જ્ઞાનેશ્વર 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 થવા માંડ્યું, સાંગદેવ આ સહન ન કરી શક્યા, મનમાં એમ થયું કાલ હવારનો આવેલો હજુ તો જેના મોઢામાં દૂધ ગંધાય એને મારી નામનાને દાટી દીધી, અને સાંગદેવ જેવા મહાવિભૂતિ પુરુષને પણ માન અહંકાર ઈર્ષાએ પ્રવેશ કર્યો। સાંગદેવના મનમાં થયું લાવે પત્ર લખું, તું તારા મનમાં શું સમજે છે, પત્ર લખવા બેઠા પણ મનમાં વિચાર થયો પત્રમાં હું શું સંબોધન કરું, પરમ પૂજ્ય જ્ઞાનેશ્વર એમ લખું, ના ના હું એને પરમ પૂજ્ય કહું, અને હું પરમ પૂજ્ય કહું તો મારું શું બચે, પરમ પૂજ્ય ન લખાય, વળતો વિચાર થયો તો પછી શું લખું, ચિરંજીવ લખું, ના ના ચિરંજીવી ન લખાય, ચિરંજીવી હું લખું, અને મારો શબ્દ તો ચિરંજીવી કરી જ દે, અને હજુ તો એની 16 વર્ષની ઉંમર છે, તો ચારે બાજુ નામ પંકાઈ ગયું, અને હું ચિરંજીવી લખું ની ચિરંજીવી થઈ જાય તો ક્યાં પહોંચે, કાંઈ ન લખ્યું, એમને કોરો પત્ર જવા દીધો, ઉપર ખાલી જ્ઞાનેશ્વરને મળે એમ લખીને પત્ર જવા દીધો, પત્રના બેન મુક્તાબાના હાથમાં આવ્યો, ઉપર ખબર પડી આ તો ઓહો સાંગદેવનો લખેલો પત્ર છે, ખોલો પણ અંદરથી કોરું પાનું નીકળ્યું, મુક્તાબાએ સામો વળતો ઉત્તર લખ્યો, હે સાંગદેવ, સાંગદેવ તને 1400 વર્ષ થયા પણ તું કોરો નું કોરો રહ્યો, તું કોરો ધાકડ રહ્યો, હજી ભીંજાયો નથી, તું ભીનો થયો નથી એમ, અને આ શબ્દ સાંભળતા સાંગદેવને કાળજાળ ક્રોધ વ્યાપ્યો, મનમાંથી મારે દેખાડ દેવું છે મુક્તાબા ને જ્ઞાનેશ્વર ભાઈને કે હું કોણ છું એમ, અને મહાસમર્થ વિભૂતિ પુરુષ છે, સાવજ મંગાવ્યા સાવજ, રથને સાવજ જોડ્યા છે, સર્પની તો રાશ કરી છે, અને રથ ઉપર બેસી સાવજને હંકારતા હંકારતા સાંગદેવ જ્ઞાનેશ્વરની પાસે આવ્યા છે। પ્રભાત કાળે જ્ઞાનેશ્વર ઘરની બહાર ઓટલા ઉપર બેઠા હોય, સાંગદેવને આવતા જોયા, આવતા જોતા આખી વાતને પામી ગયા, આ બેન મુક્તાબાના પત્રનો જવાબ છે। પણ જ્ઞાનેશ્વર જે ઓટા ઉપર બેઠા હતા ઓટાને એમ કીધું, સાંગદેવ જેવો વિભૂતિ પુરુષ આપણે આંગણે જયારે આવતા તેનું આપણે સ્વાગત કરવું જોઈએ. હે ઓટા આગળ વધ. આખો ઓટો આગળ વધ્યો અને ઓટાને જળ ઓટા નજીક આવતા જયારે જોયા છે ઉપર જ્ઞાનેશ્વર બેઠા છે. અન સાંગદેવ નો અહંકાર ઓગળી ગયો છે. સાંગદેવે રથ ઉપરથી સલાંગ મારી જ્ઞાનેશ્વરના પગ પગડ્યા. ધન્ય હોજો જ્ઞાનેશ્વર, તમે ધન્ય હોજો, મેં તો આ સાવધને વશ કર્યા, આપણે ચેતન વંતા હતા, તમે તો જડને વશ કર્યું, જડ પદાર્થને વશ કર્યું છે, માટે દુનિયા તમારી ચારે બાજુ વાહ વાહ કરે, વાત સનાતન સત્ય છે. સાંગદેવે જ્ઞાનેશ્વરની માફી માંગી છે. ભક્તજન યાદ રાખજો, આ જગ્યાએ જ્ઞાની માણસ મેદાન મારી જાય છે. યાદ રાખજો, ક્યારેક સારા સારા જ્ઞાની લોકો પણ થપ ખાઈ જાય છે, કોઈ નિર્ણયમાં થપ ખાઈ જાય છે, પરંતુ જ્ઞાની એનું નામ છે ટાઈમે એ બાજીને સંભાળી લે છે. ટાઈમે બાજીને સંભાળે, સાંગદેવ જેવા પણ થપ તો ખાઈ ગયા, પણ ટાઈમ એને બાજીને સંભાળી લીધી છે. જ્ઞાનેશ્વરની પાસે બે હાથ જોડ્યા, મારી ભૂલ થઈ ગઈ. અરે યાદ કરો ભૂતનો માંડવીનો પ્રસંગ, ખયો ખોતરી થાપ તો ખાઈ ગયો, ભગવાન સ્વામિનારાયણની સામે આવ્યો છે, પણ ટાઈમે જ્યારે એની માએ કહ્યું છે, બેટા બેટા હકડો સહજાનંદ બો નહીં, આ નીચે બેઠો એ સહજાનંદ, ગાદી પર બેઠો એ નહીં, અને આ સહજાનંદ સામે તો સાક્ષાત પરબ્રહ્મ છે. અને ખ્યાલ આવતાની સાથે તુરંત તુરંત એ ખયા ખત્રીએ પોતે બાજીને સંભાળી લીધી છે. ભગવાન સ્વામિનારાયણના પગમાં પડીને કીધું, કૃપાનાથ મને માફ કરો, મને તમારે શરણે લઈ લો. આને જ્ઞાની કહેવાય. બાકી બધી જ વાતને સમજ્યા પછી જો એ વાતની પકડ ન પકડી શકે તો સમજવું જ્ઞાન છે, પણ અહંકાર સંમલિત જ્ઞાન છે, નિર્દોષ જ્ઞાન નથી. નિર્દોષ જ્ઞાન વાળો પણ જીવનમાં ક્યારેક ભૂલ કરી બેસે છે, પણ ટાઈમે એ બાજીને સંભાળી લે છે. આ કથાને સાંભળવાનો એને અધિકાર છે, કોઈ પણ પ્રકારની અપેક્ષા ન હોય એ આ ગ્રંથનો શ્રોતા બને. અને કથા સાંભળતા ખૂબ અનુસંધાન રાખે. બાલો યુવા અથવા વૃદ્ધો દરિદ્રો દુર્બોલ પીવા, આ ગ્રંથનો વક્તા બાળક હોય, વૃદ્ધ હોય, દરિદ્ર હોય, દુર્બલ હોય, તોય પણ એની વિશે પૂજ્ય ભાવ રાખે, એની ઉપર તુચ્છ ભાવ ન રાખે. અને એ જ વખતે હેમંતે એક પ્રશ્ન કર્યો, પણ આટલો બધો મહિમા શા માટે? અને સદાનંદ સ્વામી કે, હેમંત સાંભળ, યશા નોત ગતા વાણી શ્રુત સંસ્કૃતિ મૌચની. વક્તાની જે વાણી છે એ શ્રોતાની સંસ્કૃતિમાં ને જન્મ મરણ એ ફંદમાંથી ને બહાર કાઢી શકે તેમ છે, પણ એની સાથે ને દિવ્ય ભાવ જ જો નહીં કેળવાયો હોય, માઇક ભાવ જ જો કેળવાયેલો હશે, તો એની વાતને એને હા નહીં પડે, અને વાત એના જીવમાં નહીં પેસે, અને વાત જીવમાં નહીં પેસે તો એની મુક્તિ પણ સંભવિત નહીં બને. માટે એની વિશે દિવ્ય ભાવ અને પૂજ્ય ભાવ રાખો. આ કથાનો જયારે પ્રારંભ કરવાનો થાય, સદાનંદ સ્વામી કે, કથાનો પ્રારંભ કરતા પહેલા દેશાંતરોમાં કંકોત્રી મોકલે, સંદેશો મોકલે, મારા ગામમાં સુંદર શ્રીમદ સત્સંગ જીવનની પારણ બેસવાની છે, માટે આપ સર્વે પધારશો, અને આવનાર ભક્તોને માટે સુંદર મંડપની જમવા વગેરે વગેરેની વ્યવસ્થા ઊભી કરાય. મંડપની અંદર એક સુંદર વ્યાસાસન ગોઠવે, એના ઉપર એક બાજોઠ, એના ઉપર શ્રીમદ સત્સંગ જીવનની પધરાવણી કરાવે, એને નીચે વક્તાનું આસન રાખે, એનાથી નીચે સાધુ સંતોનું આસન રાખે, એનાથી નીચે ગ્રસ્ત ભક્તોના આસનો રાખે, અને થી થોડે દૂર સ્ત્રી ભક્તોના આસન રાખે. અને કથામાં જ્યારે પ્રવેશ કરે ત્યારે વક્તાને વંદન કરી, ઠાકોરજીને વંદન કરી, પોતેજીને વંદન કરી, પોતાનું નિજી સ્થાન સ્વીકારે. અદ્ભુત વિધિ વિધાન બતાવ્યો છે. અને કીધું, હેમંત સાંભળ, આવો સુંદર મનુષ્ય દેહ મળ્યા પછી, આવી સુંદર સાનુકૂળતા પ્રાપ્ત કર્યા પછી, જે વ્યક્તિ કદી પણ ભગવાનની કથા સાંભળતો નથી, ભગવાનમાં પ્રીતિ કરતો નથી, એને માટે તો શાસ્ત્રકારો શું કહે છે? મહાકૃતજ્ઞ છે, બીજાને માટે કૃતજ્ઞ નહીં, સ્વયં પોતાની જાતને માટે કૃતજ્ઞ બન્યો છે. ઠાકોરજી અદ્ભુત મનુષ્ય દેહ આપ્યો, પરંતુ તેમ છતાંય મોક્ષનું કાર્ય સિદ્ધ ન કરી શક્યો, અને આ દેહમાં પ્રીતિ રાખીને બેઠો છે, આ દેહમાં શું લેવાનું છે? હેમંત હેમંત સાંભળ, આ દેહ તો નાશવંત છે, અસ્થિસ્તંભમ સ્નાયુ બદ્ધમ માશોણિત લેપિતમ. સરસાનું વર્ણન કર્યું, લો આપણને ગમે એવું. આ શરીર કેવું છે? અસ્થિસ્તંભમ સ્નાયુ બદ્ધમ માશોણિત લેપિતમ, હાડક્યાનો ઉભો થાંભલો છે, એની અંદર સ્નાયુ ચારે બાજુ વિટાયેલા છે, અંદર પરુ પાશ વિષ્ટાદિક ભરેલું છે, ઉપરથી ચામડું ધારું ઝડ્યું છે, આનું પેકિંગ જ હારું છે, બાકી મુદ્દો માલ તો જોયા જેવો નથી. અમારી બાજુ એવું, તમારી બાજુ કેમ છે? એ હેમંત, આવા નાશવંત દેહમાં પ્રીતિ રાખી ભગવાનનું જે ભજન કરતો નથી, ભગવાનની કથા વાર્તા સાંભળતો નથી, એને શાસ્ત્રકારો આત્મહત્યારો કહે છે. યદ પ્રાતમ સંસ્કૃતમ ચ અન્નમ સાયમ સ વિનુષતિ. હેમંત, સવારે બનેલી રસોઈ, સવારે રાંધેલી રસોઈ સાંજ થાય ને ઉતરી જાય, એવા અંતિ પુષ્ટ કરેલા દેહમાં શું પ્રીતિ રાખીને આ જીવાત્મા બેઠો છે. ઉનાળો આવી ગયો, આપણે સોરમાં 4 વાગ્યા દાળ કરી નાખી, તે સાંજે જરાક જોઈ તપાસ કરી ઉતરી નથી કે અંદર, હાથ બળે ઊંચી કરશો તો ફૂટે કૂંચી થાય, ઉતરી જશે. સવારથી સાંજ પડે ત્યાં ઉતરી જાય એવા અંતિ પુષ્ટ કરોડા દેહ. આ દેહમાં શું જીવાત્મા મોહ રાખે છે? હું રૂપવાન છું, સ્વરૂપવાન છું, આનો દીકરો છું, અરે આવો ધનાઢ્ય શું આમાં પ્રીતિ રાખે? હેમંત, મનુષ્ય માત્ર ને એક દાડો સંજ્ઞા એવી જ થવાની છે, બધા ભેગા થઈ અને આને કાતો સળગાવી દેશે, કાતો ને દાટી દેશે. અને એટલા માટે એક સંતે અદભુત વાત લખી, યહાં યહાં કિસી કી લાશ કો ગિદ્ધ કો ખિલાયે જાતી હૈ, યહાં કિસી કી લાશ કો ગિદ્ધ કો ખિલાયે જાતી હૈ, યહાં કિસી કી લાશ કો અગ્નિ મેં જલાયે જાતી હૈ, યહાં કિસી કી લાશ કો જમીન મેં દફનાયે જાતી હૈ, યહાં કિસી કી લાશ પે પુષ્પ બિછાયે જાતે હૈ, બસ ઇસ તરહ દુનિયા સે મિટાયે જાતે હૈ. એક ને એક દાડો જગત ભેળું થઈને આપણને ટાળી દેશે, મિટાડી દેશે. તો એવા નાશવંત દેહની અંદર શું પ્રીતિ રાખવાની, શું પ્રીતિ રાખવાની? અને માટે એક સંતે અદ્ભુત વાત લખી, હે જીવાત્મા, સુંદર મનુષ્ય દેહ મળ્યો છે, માટે જોજે બધે થાપ ખાઈ જાજે, પણ મોક્ષમાં થાપ ખાઈશ નહીં. તું જાગતો રહેજે, જાગતો રહેજે, આખી જિંદગી તું જાગ્રત બની રહેજે, કદી બે સાવધાની રાખીશ નહીં, મોક્ષને પથે સદૈવને માટે તું જાગ્રત રહેજે. તું જાગતો રહેજે, જાગતો રહેજે, તારો જીવન દીપ બુજાય છે, અને પછી અજવાળા પછી આત્મી જાશે, અંધારું તને ઘેરી લેશે. અરે ચાલ્યું જાશે, ચાલ્યું જાશે, જોબન તારું ચાલ્યું જાશે, અરે ચાલ્યું જાશે, ચાલ્યું જાશે, જોબન તારું ચાલ્યું જાશે. ઓચિંતા આવીને કાળ પછી ડણકું દેશે, અંતેથી હાથમાંથી બાજી તારી સરકી જાશે. માટે તું જાગતો રહેજે, જાગતો રહેજે, તારો જીવન દીપ બુજાય છે. કાલ હવારે જીવન દીપ બુજાઈ જશે, કલ્પનાય નહીં આવે, કલ્પનાય નહીં આવે, કેમાં લોકમાંથી વિદાય લેવાનો ટાઈમ થશે. ડાહ્યો પુરુષ તો એનું જ નામ, મોક્ષને માટે જતન કરે. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 50માં વચનામૃતમાં એમ કે, કુશાગ્ર બુદ્ધિ તો એનું નામ, મોક્ષને માટે દાખલો કરે. એ વિના તો કદાચ પોસાય તેટલી બુદ્ધિ હોય તો ભગવાન સ્વામિનારાયણ કે જાડી બુદ્ધિ છે. પેલો માંગરોનો પ્રસંગ પ્રસિદ્ધ છે ને, મહારાજનું વિશાળ મોટું સામયું નીકળ્યું, કબો ગાંડો, બહુ મોટો વેપારી તો તજનો લવિંગનો, પણ ગાંડો થઈ ગયો. કેમ? તો કે વેપારમાં નુકસાની બહુ ગઈ, આ જગતના પદાર્થમાં બહુ લાભ થાય ને તો ગાંડા કરી મૂકે, અને જતા રહી તો ગાંડા કરી મૂકે. અને પછી તો ત્રાજામાં છાણ ને કાદો લઈ અને બજારમાં, ભર બજારમાં નીકળીને બૂમા બૂમ કરે, કોઈ તજ લો, કોઈ એલચી લો, કોઈ લવિંગ લો. સુરા ખાચરે મહારાજની પાસે જઈને કીધું, મહારાજ પેલો કબો ગાંડો. તો મહારાજ કાંઈ ન બોલે, બીજી વાર કીધું તોય ન બોલે, ત્રીજી વાર કીધું, મહારાજ પેલો કબો ગાંડો. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી બહુ અદભુત શબ્દ નીકળ્યા, દરબાર દરબાર, તમને તો એક જ કબો ગાંડો દેખાય છે, અમને તો દુનિયામાં ઠેર ઠેર કબા ગાંડા જ દેખાય છે. જેટલા ભગવાન ભજતા નથી, જેટલા આત્મશ્રેયનો વિચાર કરતા નથી, બધા કબા ગાંડા જ છે, કબા ગાંડા જ છે. આપણે વિચારી લ્યો, આપણે ગાંડા છીએ કે ડાયા છીએ? શાસ્ત્રની ભાષાથી સમજાય, શાસ્ત્રની ભાષાથી પોતાની જાતને તપાસજો, આપણે ગાંડા છીએ કે ડાયા છીએ? ગાંડ પણ વન તો એની તજવીજ કરવા મળવી, ડાયા થઈ જવું, મોક્ષના પથમાં બસ આગળ વધે એ જ ડાયો. એ હેમાન, દાવા નાશવન દેહમાં શું પ્રીતિ રાખવાની? આ દેહ તો કૃતજ્ઞ છે, અને જેટલું વધારે સાચવશું એટલું વધારે હેરાન કરશે, જેટલું આને વધારે પાલન પોષણ કરશું એટલું ભજનમાંથી આપણું મનને દૂર લઈ જશે. અને હેમંત, ભગવાનનો ખરેખરો ભક્ત બની જો કથાનું શ્રવણ કરે તો એની મુક્તિ કક્ષા થઈ જાય. હેમંતસિંહે પ્રશ્ન કર્યો, ગુરુદેવ, એવી કોઈ ઘટના છે આ ગ્રંથને સાંભળીને કોઈનો મોક્ષ થયો હોય? સતાનંદ સ્વામી કે, હેમંત, તું શું વાત કરશો? એકાદની આ ગ્રંથના માધ્યમથી તો લાખો મુમુક્ષ આત્માઓ ઉતરી ગયા છે, લાખો મુમુક્ષ આત્માને ભગવાન શ્રીના પ્રગટ દર્શન થયા છે. હેમંત, આ ગ્રંથની મહાનતા શું વર્ણવું તને? આમ જ્યાં વાત કરી રહ્યા છે એ જ વખતે સભામાં એક દિવ્ય પુરુષ ઉભો થયો છે અને શતાનંદ સ્વામીને વારંવાર વંદના કરે છે. સ્વામીને કહે છે, સ્વામી આપે બહુ મોટી દયા કરી, બહુ મોટી દયા કરી, મને આ શ્રીમદ સત્સંગીઓ ગ્રંથ સંભળાયો, જેને લઈને મારું દેખાતું બધું દુઃખ બંધ થઈ ગયું. અરે દુઃખ તો દેખાતું બંધ થયું, પણ 3 છગડાવાળી પાગના ધરતલ ભગવાન શ્રી હરિના મને દિવ્ય દર્શન થઈ રહ્યા છે. સ્વામી હું કૃતકૃત્ય બની ગયો, મેં બહુ બહુ પ્રયાસો કર્યા હતા, પણ જે દુઃખ દેખાતું બંધ નહોતું થયું, તમામ નાશ પામી ગયું છે. બોલતા સ્વામીને વારંવાર વંદના કરી, સ્વામીના આશીષ પ્રાપ્ત કરીને પુરુષે વિદાય લીધી. હેમંત સિંહે પ્રશ્ન કર્યો, ગુરુદેવ આ પુરુષ હતો કોણ, એને શું દુઃખ હતું અને સ્વામીને દુઃખ ટાળવા માટે કેવા કેવા પ્રયાસો કર્યા હતા, અહીંયા કેમ આવી ગયો અને એને પ્રગટ ભગવાનના દર્શન કેવી રીતે થયા, તમામ વૃતાંત મારે સાંભળવું છે, માટે મારા પર કૃપા કરી એ વૃતાંત આપ મને સંભળાવો. સદાનંદ સ્વામી કીધું, હેમંત સાંભળ, ઉત્તર હિન્દુસ્તાનની અંદર કાનપુર નામનું શહેર આવેલું છે. આ શહેરની અંદર માધવ વિપ્ર નામના એક પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા. એને એકનો એક દીકરો કલ્યાણજી નામનો પુત્ર હતો. ઉંમર લાયક થતા એના લગ્ન અધિક થયા, બે ચાર સંતાનોની પ્રાપ્તિ થઈ, પણ હરી ઈચ્છા સમજ્યા તો પૂર્વનું પ્રારબ્ધ સમજ. એને ત્રણ કાળનું જ્ઞાન થયું, ભૂતકાળ દેખાવા લાગ્યું, ભૂતકાળમાં કેવા કેવા દુઃખો મેં ભોગ્યા, કેટલી ફેરી જમપુરીમાં ગયો, કેટલી ફેરી વિષ્ટાનો કીડો થયો વગેરે વગેરે દેખાવા લાગ્યું, અને પોતે જે જીવન જીવો છે એની ફળશ્રુતિ રૂપે અને ભવિષ્ય પણ દેખાવા લાગ્યું. આ દેહને મૂક્યા પછી સીધું મારે જમપુરીમાં જવાનું છે, આવા આવા દુઃખો મારે ભોગવવાના છે. મન બહુ નારાજ થઈ ગયું, બહુ નારાજ થઈ ગયું. દુઃખમાંથી બહાર નીકળવા માટે બહુ બહુ પ્રયાસો કર્યા, અનેક વિદ્વાનોની સલાહ લીધી છે, અનેક ભેગધારીઓની સલાહ લીધી છે, અનેક સાધુ સંતોને પૂછ્યું છે, અનેક મઠધારી મોટા મોટા મંડલેશ્વરોને પૂછ્યું છે, બધા વિધવિધ ઉપાયો બતાવ્યા છે. એ બધા જ ઉપાયો કર્યા પછી પણ ભૂતકાળ અને ભવિષ્યકાળ દેખાતો બંધ ન થયો. કલ્યાણજીનું મન જગતમાંથી બહુ ઉદાસ થઈ ગયું, સંસારમાંથી ઉદાસ થઈ ગયું છે, અને પુત્ર પરિવાર બધામાંથી પ્રીતિ તૂટી ગઈ, અને કલ્યાણજીને બધામાંથી પ્રીતિ તૂટી, એની સાથે જ બધા સંબંધીએ કલ્યાણજીમાંથી પ્રીતિ તોડી નાખી. અને તો એકને બે જીવ વાત છે ને, આપણે માનીએ છીએ કે આ બધા આપણા હેત કરીને બેઠા છે, પણ આપણે હેત કર્યું છે એટલે કર્યું છે. યાદ રાખજો, જ્યાં સુધી મધપૂડામાં રસ હોય ત્યાં સુધી જ માખીઓને વળગી રહે, રસ સુકાઈને પછી માખીઓને છોડી છોડીને જતી રહે છે, એમ આપણી અંદર કાંઈક માલ છે ને ત્યાં સુધી બધા હેત રાખશે. જે દાડે એમ લાગશે કે આમાં કાંઈ લેવા નથી, પછી કે સ્વામી પ્રાર્થના કરો ને બાપા જલ્દી ધામમાં જતા રહે. આપણી પ્રાર્થનાઓ થવા મળશે, આપણી માનતાઓ થવા મળશે. અરે જેને આપણા કહીએ છીએ એ જ આપણી માનતાઓ કરશે, આપણી પ્રાર્થના કરશે, જલ્દી આ ખોખું જાય, ઘર થાય ચોખ્ખું. હમણાં તમારે એક ગામમાં કથા હતી, એક દાદાને પૂછ્યું, મેં કે દાદા રોટલા પર માખણનો લોંબો આવે છે કે નથી આવતો? મને કે સ્વામી પહેલા આવતો કે હવે નથી આવતો, હવે આપે હું કામ ભાઈ? એ તો ગરમ ગરમ રોટલી છોપડેલી ત્યાં સુધી આવશે જ્યાં સુધી બે હાથી જેટલું આપણે કામ કરતા હશું, મહિને ને મહિને 5-10-25 હજાર નો થોકડો ઘરમાં આપતા હશું, ત્યાં સુધી ભાઈ 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 થાય. જે દાડે આપણે એમાંથી બહાર નીકળી જશું, આપણી તાકાત જયારે હટી જશે અને આપણે જયારે કઈ કાર્ય નહીં કરી શકીએ, તે દાડે પછી બધા પ્રાર્થના લાગી જા કરવાનું, ઉપાડો જલ્દી. કારણ કે આ જગત આખું સ્વાર્થનું સગું છે, અને માટે એક સંતે અદ્ભુત વાત લખી, જગતને સ્વાર્થ બે નામ જુદા બન્યા, તેહનો દેહ તો એક ભાસે, સ્વાર્થ વિના કોઈ આવે ન પાસે, સ્વાર્થમાં વેર છે, સ્વાર્થમાં કેર છે, અરે સ્વાર્થના કેર લખાણા ગોળ ઇતિહાસે સંગ્રહ, ભારતે હાટને વાટમાં તે વંચાણા, દેહમાં દર્દ ને મર્દ બુઢો બને, રાખતા દેહને તોય રાજી, પણ એ બધું ક્યાં સુધી? તો કે સ્વાર્થ છૂટ્યા પછી કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી. માટે ભગવાનના ભક્તો સાવધાન, હા જગતમાં રહ્યા છો એટલે જગતની ફરજ નિભાવવા માટે બધા વ્યવહાર કરવા જ પડે, પણ મનથી તો વાત નિક્કી સમજી જ રાખવી પડે, આમાંથી કોઈ મારું નથી, મારો તો બસ મારો ઠાકર મારો છે, બાકી આમાંથી કોઈ મારું નથી, વાતની ચોકસાઈ હોવી જોઈએ, બાકી ફરજ તો નિભાવવી પડે. યુવાનો છે ને માતા પિતાની સેવા કરવી, નાના બાળકોને ભણાવવા ગણાવવા, ધંધા બિઝનેસ કરવો, બધું કરવું પડે. યાદ રાખજો, ફરજ જ્યાં સુધી નિભાવશો ત્યાં સુધી શાસ્ત્રને કોઈ વાંધો નથી, મહાપુરુષોને કોઈ વાંધો નથી. અને શાસ્ત્ર મહાપુરુષો તો ફરજ નિભાવવાની વાત પણ કરે છે, તારી ફરજ નિભાવે, પણ સાથે સાથે સાવધાન પણ કરે છે, જોજે ફરજ તારી આશક્તિમાં પલટાય ન જાય, ફરજ તને દિવ્ય બનાવશે, ફરજ તારા કર્તવ્યનું તને ભાન કરાવશે, પરંતુ ફરજ એક સેકન્ડ વાર જો આશક્તિમાં પલટાઈ જશે, તારા મોક્ષની બાજીને ઊંધી નાખી દેશે. તમે કલ્પના કરો, શ્રીમદ ભાગવતનો પંચમ સ્કંદ ખોલો, ભરત જેવા પાત્રને ઊંધે કાંધ ઝીકી દીધું આશક્તિએ, તો આપણે તો બહુ સામાન્ય સ્થિતિ છે. તો વિચારો, માયા બહુ વિચિત્ર છે, માયાને બહુ બહુ રૂપ ધારણ કરતા આવડે છે, માયા ફરજમાંથી જીવાત્માને ખબર ન પડે આશક્તિમાં ખેંચી જાય, ખબર ન પડે આશક્તિને ખેંચી જાય. બાકી ભરતજીએ જે કાર્ય કર્યું ફરજ સમજીને જ કર્યું હતું. મૃગલીનું બચ્ચું પોતે ભરત જેવા મહાપુરુષ એની સામે મૃત્યુ પામતો હોય, પાણી ડૂબી જતો હોય, એ ભરત જોઈ શકે? એ મૃગલીના બચ્ચાને પોતાના ખોવામાં લઈને બચાવી લીધું, એમાં ભરતે શું ખોટું કર્યું હતું? સાચું જ હતું અને ભરતની ફરજ આવતી હતી અને ભરત એ વખતે જો મુરલીના બચ્ચાને પાણીમાં ડૂબી મરાવવા દે તો ભરત પોતાની ફરજ ચૂકી ગયા કહેવાય. એની ફરજમાં આવતું હતું. એણે મુરલીના બચ્ચાને બહાર કાઢ્યા, એમાં જરાય ખોટું નહોતું કર્યું. બહાર જ્યાં નીકળ્યા, મુરલી મરેલી ભાળી છે. મુરલી મરી ગઈ હતી. હવે આ બચ્ચાને પોષીને કોઈ મોટું કરી શકે એવી પોઝિશન નહોતી. ભરતજીએ બચ્ચાને પોતાની કુટિયામાં રાખીને મોટું કર્યું. એ ભરતજીએ પોતાની ફરજ નિભાવી હતી. એની ફરજમાં આવતું હતું. જો છૂટું મૂકી દે તો મુરલીનું બચ્ચું મરી જાય એમ હતું. એમાં એને જરાય ભૂલ નહોતી કરી. પણ એ મુરલીનું બચ્ચું મોટું થયું, ઘાસ ખાતું થઈ ગયું, હવે એનું જીવન નિર્વાહ થઈ શકે એવી પોઝિશન થઈ ગઈ. પછી એને છૂટું મૂકી દેવાની જરૂર હતી. પણ એ ફરજ નિભાવતા નિભાવતા ભરતજીનું મન આશક્ત બની ગયું અને આશક્તિ ભરતનો મોક્ષ બગાડી નાખ્યો. અને પછી તો મૃગલામય જીવન બની ગયું. આઠ આઠ દાડા સુધી જે મહાપુરુષ આંખ ન ખોલે એ જ ભરત પછી મૃગલાની સાથે ગેલ કરવા લાગ્યા, મનમાં વિચાર કરવા લાગ્યા. માણસને આશક્તિ થઈ છે, નિશાની શું? ભરતજી મનોમાં વિચાર કરવા લાગ્યા, અહો હું કેટલો બધો ભાગ્યવાન, કેટલો બધો ભાગ્યવાન. અરે કેટલું સુંદર મુગલીનું બચ્ચું મને પ્રાપ્ત થયું, ભાગ્યવાન છું, ભાગ્યવાન છું. યાદ રાખજો, જગતનું કોઈ પણ પદાર્થ પ્રાપ્ત થાય ને એમ મનાય કે હું ભાગ્યવાન છું. સમજી રાખજો, હું ફરજ ચૂકી ગયો છું, હવે હું આશક્તિમાં ગરકાવ થઈ ગયો છું. જયારે સારો બંગલો જો ને એમ થાય, હું તો ભાગ્યવાન છું. સારી ગાડી જો ને એમ થાય, હું તો ભાગ્યવાન છું. સારી દુકાનો જો ને એમ થાય, હું ભાગ્યવાન છું. ત્યારે સમજવું, હું ધીમે ધીમે કરતો આશક્તિને આધીન બનતો જઈ રહ્યો છું, આશક્તિને આધીન બની બનતો જઈ રહ્યો છું. ભગવાનનો ભક્તો ત્યારે પોતાની જાતને ભાગ્યવાન સમજે જ્યારે હૃદયમાં એક પણ કામ ક્રોધ લોભાદિકનો ઘાટ ન ઉઠે, ભગવાન સિવાય બીજી જગ્યાએ મન ન જાય ને ત્યારે ભાગ્યવાન સમજે. ત્યારે સમજું કે હું બરાબર લાઈન ઉપર છું, મારો ટ્રેક બદલાયો નથી. આના વાત ભગવાન સ્વામિનારાયણે મધ્યના 21મા વચનામૃત પર પણ લખી, મહારાજ કે યાદ રાખજો, તમને મારા કેફ છું, એ દુનિયાનો કોઈ પણ કેફ હશે એક દાડો એ ઉતર્યા વિના નહીં રહે, નહીં રહે, નહીં રહે. અદ્ભુત દ્રષ્ટાંત આપ્યું. મારા કે મીણ પાયેલો દોરો હોય એ ચોમાસામાં શિયાળામાં કડક દેખાય, પણ ઉનાળો આવે ત્યારે ઢીલો પીડે વિનાનો નહીં રહે. પણ સોનાનો દોરો હશે તો એ છ ઋતુમાં એક સરીખો રહેશે. એમ મહારાજ કે અમારો જે કેપ છે સોનાના દોરા જેવો છે, એ અમીરાયમાં કેપમાં હશે, કદાચ રંગ પણ આવશે તો કેપમાં હશે, એ પોસાય તે પોઝિશનમાં મારી મસ્તીમાં રહી શકશે. પણ મારા સિવાય બીજો જો કેપ હશે, ધનનો હશે, દોલતનો હશે, પુત્ર પરિવારનો હશે, યુવાન અવસ્થાનો હશે, રૂપનો હશે, પોસાય તેનો કેપ હશે, ભગવાન સ્વામિનારાયણ કે બધો મીણ પાયેલા દોરા જેવો કેપ છે, એક ને એક દાડો ઢીલો પીડ્યા વિના નહીં રહે, ઢીલો પડશે, પડશે, પડશે. અરે ગ્રહસ્થ શું ત્યાગી પણ કેમ ન હોય, એને મહંતાયનો કેપ હોય, વક્તાપણાનો કેપ હોય, વિદવત્તાનો કેપ હોય, ગાયકપણાનો કેપ હોય, પોસાય તે કેપ હશે. ભગવાનને છોડીને અન્ય કોઈ કેપ હશે તો એ પણ એક ને એક દાડો ઢીલો પીડ્યા નહીં રહ્યા. ભગવાનના ભક્તને તો શેનો કેફ હોવો જોઈએ? ભગવાન સ્વામિનારાયણ વડતાલના ત્રીજા વચનામૃતમાં લખ્યું, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને પરમાત્માનું જે મિલન થયું છે, આવો દિવ્ય સત્સંગ મળ્યો, એનો કેફ હોવો જોઈએ. એ કેફમાં ભગવાનના ભક્તો જીવ છો. ફરજ નિભાવવાનો જરાય વાંધો ને, નિભાવવી જ જોઈએ. પણ ફરજ નિભાવતા નિભાવતા મન આશક્તિમાં ખેંચી ન જાય એના માટે સાવધાન બનશો. સદાનંદ સ્વામી ગઈ, હેમંતસિંહનું મન સંસારમાં ઉખડી ગયું છે. અને હેમંતસિંહનું મન ઉખડ્યું, કલ્યાણજીનું મન જ્યાં ઉખડ્યું છે એ જ વખતે કલ્યાણજીના પરિવારને કલ્યાણજીમાંથી મન તૂટી ગયું અને કલ્યાણજીએ સંસાર છોડ્યો છે. મનમાં વિચાર કરે, એવા કોઈ મહાપુરુષ મળી જાય, એવા કોઈ સાધુ પુરુષ મળી જાય, દુઃખમાંથી મને બહાર કાઢે. અને એક પ્રાંતોમાં ફરતા ફરતા ગુજરાતની ધરતી પર આવ્યા છે. અને ગુજરાતની ધરતીમાં એને સમાચાર મળ્યા, પંચિમ પાંચાળ દેશમાં ગઢડા નામનું જે ગામ છે ત્યાં જાઓ, ત્યાં અત્યારે પ્રગટ ભગવાન બિરાજે છે, તમને દુઃખમાંથી બહાર કાઢશે. અને કલ્યાણજી ફરતા ફરતા ગઢપુર આવ્યા છે. પણ ગઢપુરની ધરતી પર જ્યાં પગ મૂક્યો, અંતરમાં આનંદની ઓધધી ઉઠવા લાગી છે. ગોપીનાથજી મહારાજના જ્યાં દર્શન કર્યા, અંતરમાં પરમ શાંતિ પથરાવા લાગી. ત્યાં રહેલા સમુદાય કયો છે કે આપ શું મહાપુરુષની વાત કરો છો? અરે એકાદ મહાપુરુષ નહીં, એ તો મહાપુરુષની ખાણ છે, ખાણ. હજારો મહાપુરુષો અહીંયા બિરાજ, હજારો મહાપુરુષો. કારણ કે હજુ તો આ પૃથ્વી પર વિદ્યમાન ગોપાળાનંદ સ્વામી બિરાજમાન છે, નિત્યાનંદ સ્વામી બેઠા છે, શ્વેતાનંદ સ્વામી બેઠા છે, સુવ્રત મુનિ બેઠા છે, અરે હજુ તો ગુણાદિતાનંદ સ્વામી બેઠા છે, મહાન મહાન વિભૂતિ પુરુષ સંતો બેઠા છે, હજુ તો લાડુબા જીવબા રાજભાઈ જેવા પૃથ્વી પર બેઠા છે, દાદા ખાચર પર્વતભાઈ જેવા બેઠા છે. માટે કીધું અહીંયા તો મહાપુરુષની ખાણ છે, ખાણ. અને ભગવાનના ભક્તો યાદ રાખજો, હકીકત છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે મહાપુરુષો થયા છે જગતમાં તમને જોવા નહીં મળે. હજારો મહાપુરુષો થયા છે, તેમ છતાંય જગતના ફલક ઉપર નથી દેખાતાના બે કારણ. એક તો કોઈ વ્યક્તિ સગા બે ભાઈ હોય પણ એક ભાઈ બહુ અગ્રેસર થાય ને, બહુ આગળ થાય પછી ભાઈનું જરાય સારું ઈચ્છી ન શકાય. આ સંપ્રદાય ખૂબ ફલક પકડ્યો અને ખૂબ સફળતા પ્રાપ્ત કરી, જેને લઈને સમાજને એની સાથે દ્વેષ વૃત્તિ પ્રગટ થઈ, જેથી કરીને સમાજ આને બહુ શ્રેષ્ઠ તરીકે સ્વીકારવા તૈયાર નથી. બીજું કારણ, એ તમામ મહાપુરુષોને ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ યથાર્થ ઓળખાઈ ગયું હતું, સમ્યક ઓળખાઈ ગયું હતું. અમને મળેલા આ ભગવાન એ સર્વોપરી ભગવાન છે. વિરાટ બ્રહ્માએ પોતાની અડધી આવરદા ખતમ કરી નાખી આટલી જ્યારે પ્રાર્થના કરીને ત્યારે આ મૂર્તિ એના ચરણારવિંદ પૃથ્વી પર આવ્યા છે. માટે અમારો એક લક્ષ્ય હોય, હવે કોઈ પણ ભોગે આ પુરુષોત્તમ નારાયણ જીવાત્માને ઓળખાવી દઈએ, અમારી જાતને ભૂસી નાખે આમ. જગત જો અમને વળક્ષે તો અહીંયા સુધી પહોંચી નહીં શકે. અરે સમાજની તો સ્થિતિ છે, જીવ જીવને જ ભજે છે, પરમેશ્વર સુધી જીવ પહોંચી શકતો નથી. અને ગુણીને સંગે ક્યાંથી નિર્ગુણ થાય? પરમેશ્વરને ભજ્યા છે અને વળગ્યા સિવાય જીવાત્મા મોક્ષ પદ સુધી પહોંચી નહીં શકે. માટે કોઈ પણ ભોગે અમારા પુરુષોત્તમ નારાયણની ઓળખાણ કરાવી છે, એ લગ્ન લાગી ગઈ હતી, જેને કારણે મહાપુરુષે પોતાની જાતને દાટી દીધી, જેને લઈને જગતના ફલક ઉપર એની મહત્વતા દેખાતી નથી. તમે કલ્પના કરો, આ ગ્રંથના રચયતા શતાનંદ સ્વામી આવા મોટા ત્રિકાળદર્શી પુરુષ, પરંતુ સત્સંગ યવન સુદ્ધાનું નામ નથી બતાવી શક્યું કે શતાનંદ સ્વામીનું મૂળ પૂર્વાશ્રમનું નામ શું હતું. આ કલ્પના કરો, ન તો શતાનંદ સ્વામી પોતે રચયતા પોતે લખી શકત મારું આ નામ હતું એમ. કેટલી બધી પોતાની જાતને દબાવી દીધી, કેટલી બધી દાટી દીધી. બસ અમારો લક્ષ્ય એક છે, આ સ્વરૂપને ઓળખાવી દઈએ, જેને લઈને સમાજ ઓળખતો નથી. બાકી ભગવાન સ્વામિનારાયણની ઘેરે તો મહાપુરુષની ખાણો છે, ખાણો એમ. અને એમાં આજે જ હજુ આજે દાદાના દરબારમાં શ્રીમદ સત્સંગનો પ્રારંભ થવાનો છે. એના વક્તા શતાનંદ સ્વામી બહુ મોટા પુરુષ છે. આ શબ્દ સાંભળતા કલ્યાણજી સભાની અંદર આવ્યા છે અને કલ્યાણજી સભાની અંદર પાછળ છુટકાથી પોતાનું સ્થાન સ્વીકાર્યું અને કથા સાંભળવા લાગ્યા. પણ જેમ જેમ કથા સાંભળવા લાગ્યા તેમ તેમ તડફડતા માછલા ઉપર કોઈ પાણી રેડે અને એને નવું જીવન મળે, એમ જાણે કે કલ્યાણજીને નવું જીવન મળવા લાગ્યું, તમામ દુઃખો અદૃશ્ય થવા લાગ્યા છે. એમ કરતા કરતા કથા જે પૂર્ણ થઈ, કથા પૂર્ણ થતાની સાથે તમામ દુઃખો દેખાતા બંધ થઈ ગયા. દુઃખો તો દેખાતા બંધ થયા, પરંતુ ત્રણ છગલાવાળી પાગના ધરતલ ભગવાન શ્રી હરિના દિવ્ય દર્શન થયા છે. સરશ્વેત વસ્ત્રો ધારણ કરેલા છે, મસ્તક ઉપર ત્રણ છગલાવાળી પાગની અંદર તોરા આમ તેમ જળ હળી રહ્યા છે. કર્ણની અંદર સુવર્ણના આભૂષણો ધારણ કરેલા છે, એમાં જડેલા રત્નો જાણે સૂર્યની અને ચંદ્રની ક્રાંતિને ઝાંખી પાડી રહ્યા છે. આવા દિવ્ય દર્શન થતા કલ્યાણજીને અતિ આનંદ થયો છે. વારંવાર પ્રભુને વંદના કરી શતાનંદ સ્વામીને પણ વંદના કરી, ગુરુદેવ આપે મને કૃતકૃત્ય કરી દીધો છે, મને બળભાગી બનાવ્યો છે, એમ કહી વારંવાર સ્વામીને વંદના કરી અને કલ્યાણજી ત્યાંથી વિદાય લીધી છે. હવે મુક્તાનંદ સ્વામી મહાત્મ્ય ભાગની કથાને પૂર્ણ કરતા એમ લખે, ઇમમ શ્રોષ્યંતિએ ભક્ત્યા પઠ્યંતિ અત્ર માનવાહા લપસ્યંતિ તેતુ સત્સંગ જીવનમ શ્રુતિજમ ફલમ. મુક્તાનંદ સ્વામી કે શતાનંદ સ્વામી એક વાતનો ઈશારો કર્યો છે કે કોઈ આખું સત્સંગ જીવન સાંભળે અને જે ફળની પ્રાપ્તિ થાય, એટલા જ ફળની પ્રાપ્તિ ફક્ત શ્રીમદ સત્સંગ જીવનના મહાત્મય ભાગનું શ્રવણ કરીને એટલી જ પ્રાપ્તિ થાય છે. ઇતિ સત્યમ પુનઃ સત્યમ, આ વાત સનાતન સત્ય કહું છું, ફરીવાર કહું છું, આ વાત સાચી છે. આખું સત્સંગ જીવન સાંભળે જે ફળ થાય, એટલું જ ફળ ફક્ત મહાત્મય ભાગ સાંભળવા માત્રથી થાય છે.